હિબ્રુઓને પત્ર પહેલો અધ્યાય. પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે દેવ અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યા. તે આ છેલ્લા સમયમાં પુત્ર કે જેને તેણે સઘળાનો વારસ ઠરાવ્યો અને વળી જેના વડે તેણે જગતોને ઉત્પન્ન કર્યા તે દ્વારા આપણી સાથે બોલ્યો. તે તેના ગૌરવનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે અને પોતાના પરાક્રમના શબ્દથી સઘળાને નિભાવી રાખે છે. તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન પિતાની જમણી તરફ ઉચ્ચ સ્થાને બેઠો છે. તેને દૂતો કરતા જેટલે દરજ્જે તે વધારે ચઢિયાતું નામ વારસામાં મળ્યું છે તેટલે દરજ્જે તે તેઓ કરતા ઉત્તમ થયો છે. કેમ કે તેણે કયા દૂતને કદી એમ કહ્યું છે કે તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે અને વળી હું તેનો બાપ થઈશ અને તે મારો પુત્ર થશે. વળી જ્યારે તે પ્રથમ જનિતને જગતમાં લાવે છે ત્યારે તે કહે છે કે દેવના સર્વ દૂતો તેનું ભજન કરો. વળી દૂતો સંબંધિત એમ કહે છે કે તે પોતાના દૂતોને વાયુરૂપ અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળારૂપ કરે છે. પણ પુત્ર વિશે તે કહે છે, ઓ દેવ, તારું રાજ્યાસન સનાતન છે અને તારો રાજદંડ ન્યાયપણાનો દંડ છે. તે ન્યાયપણા પર પ્રીતિ રાખી છે અને અન્યાય પર દ્વેષ કર્યો છે. એ માટે દેવે એટલે તારા દેવે તને તારા સાથીઓ કરતા અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યો છે. વળી ઓ પ્રભુ, આરંભમાં તે પૃથ્વીનો પાયો નાખ્યો અને આકાશો તારા હાથની કૃતિ છે. તેઓ નાશ પામશે પણ તું કાયમ રહે છે. વસ્ત્રની પેઠે તેઓ સર્વ જીર્ણો થઈ જશે. તું જભાની પેઠે તેઓને વાળી લઈશ અને વસ્ત્રની પેઠે તેઓને બદલવામાં આવશે. પણ તું એવો ને એવો જ છે ને તારા વર્ષોનો અંત કદી આવશે નહીં. પણ તેણે કયા દૂતને કદી એમ કહ્યું છે કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ? શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવ્યા નથી? બીજો અધ્યાય. તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું જોઈએ, રખીને આપણે તેનાથી દૂર ખેંચાઈ જઈએ. કેમ કે દૂતો દ્વારા કહેલું વચન જો સત્ય ઠર્યું અને દરેક પાપનું તથા આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું તો આપણે એવા મહાન તારણને બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે તારણની વાત પ્રથમ પ્રભુએ પોતે કરી, પછી તેને સાંભળનારાઓએ અમને તેની ખાતરી કરી આપી. તેઓની સાથે દેવ પણ ચિહ્નોથી, અદ્ભુત કૃત્યોથી, નાના પ્રકારના ચમત્કારોથી તથા પોતાની ઈચ્છા પ્રમાણે પવિત્ર આત્માએ આપેલા દાનથી સાક્ષી આપતો રહ્યો. કેમ કે જે આવનાર યુગ સંબંધી અમે વાત કરીએ છીએ તેને તેણે દૂતોના તાબામાં મૂક્યો નહીં, પણ એક સ્થળે કોઈ એકે એવી સાક્ષી પૂરી છે કે માણસ તે કોણ છે કે તું તેનું સ્મરણ કરે છે, અથવા મનુષ્ય પુત્ર કોણ કે તું તેની મુલાકાત લે છે. તે તેને દૂતો કરતા થોડી વાર સુધી ઉતરતો કર્યો છે. તેના પર ગૌરવ તથા માનનો મુકટ મૂક્યો છે અને તારા હાથના કામ પર તેને અધિકાર આપ્યો છે. તે તેના પગ તળે સઘળું મૂક્યું છે તો સઘળું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન ન કર્યું હોય એવું તેણે કંઈ રહેવા દીધું નહીં. પણ સઘળું તેને સ્વાધીન કર્યું એમ હજુ સુધી આપણી નજરે પડતું નથી. પણ ઈસુ, જેને દેવની કૃપાથી સર્વ માણસોને સારું મરણ પામવાને અર્થે દૂતો કરતા થોડી વાર સુધી ઉતરતો કરવામાં આવ્યો અને પછી મરણ સહેવાની લીધે જેના પર ગૌરવ તથા માનનો મુકટ મૂકવામાં આવ્યો તેને જોઈએ છીએ. કેમ કે જેને અર્થે સઘળા છે તથા જેનાથી સઘળા ઉત્પન્ન થયા છે તેને એ ઘટિત હતું કે તે ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતા તેઓના તારણના અધિકારીને દુઃખ દ્વારા પરિપૂર્ણ કરે. કેમ કે જે પવિત્ર કરે છે ને જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓ સર્વ એકથી જ છે. એ માટે એ તેઓને ભાઈઓ કહેવાને શરમાતો નથી. તે કહે છે કે હું તારું નામ મારા ભાઈઓને પ્રગટ કરીશ. મંડળીમાં સ્તોત્રો ગાઈને હું તારી સ્તુતિ કરીશ અને વળી હું તેના પર ભરોસો રાખીશ. અને વળી જુઓ, હું તથા જે છોકરા દેવે મને આપ્યા છે તેવું, તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓનો ભાગીદાર થયો, કે જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો એટલે શતાનનો નાશ કરે, અને મરણની બીકથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. કેમ કે ખચિત તે દૂતોને હાથ દેતો નથી, પણ ઇબ્રાહીમના સંતાનને તે હાથ દે છે. તેથી તેને સઘળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, જેથી તે લોકોના પાપનો પ્રાયશ્ચિત કરવાને દેવને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. કેમ કે તેનું પરીક્ષણ થવાથી તેણે દુઃખ સહન કર્યા, તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાની તે શક્તિમાન છે. ત્રીજો અધ્યાય. એ માટે ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર લક્ષ રાખો. જે મૂસા પણ તેના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ એ પોતાના નિમનાર પ્રત્યે વિશ્વાસુ હતો. કેમ કે જેમ ઘર કરતા ઘર બાંધનારને વિશેષ માન ઘટે છે, તેમ એને મૂસા કરતા વિશેષ માન મળવાને યોગ્ય ગણવામાં આવ્યો છે. કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ સઘળી વસ્તુઓનો સર્જનહાર તો દેવ છે. મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવા સારું દેવના આખા ઘરમાં સેવકની પેટે વિશ્વાસુ હતો ખરો, પણ ખ્રિસ્તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન દ્રઢ રાખીએ તો આપણે તેનું ઘર છીએ. એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, જો તમે આજ તેની વાણી સાંભળો તો જેમ ક્રોધ કાળે એટલે રાનમાંના પરીક્ષણના સમયમાં તમે તમારા હૃદય કઠણ કર્યા તેમ કરોમાં, ત્યાં તમારા પૂર્વજોએ મને પારખીને મારું પરીક્ષણ કર્યું અને 40 વર્ષ સુધી મારા કામ જોયા. તેથી તે જમાનાના લોક પર હું નારાજ થયો અને મેં કહ્યું કે તેઓ પોતાના હૃદયમાં સદા અવળે માર્ગે જાય છે, તેઓએ મારા માર્ગ જાણ્યા નહીં, માટે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં, એવા મેં મારા ક્રોધાવેશમાં સમખાતા. હે ભાઈઓ, તમે સાવધ રહો, રખીને તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય અને તેમ તે જીવતા દેવથી દૂર જાય. પણ જ્યાં સુધી આજ કહેવાય છે ત્યાં સુધી તમે દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો, કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હૃદયનો ન થાય. કેમ કે જો આપણે આરંભમાં રાખેલો ભરોસો અંત સુધી દ્રઢ રાખીએ તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ. કેમ કે કહેલું છે કે આજ જો તમે તેની વાણી સાંભળો તો જેમ ક્રોધ કાળે તમે તમારા હૃદય કઠણ કર્યા તેમ કરોમાં, કેમ કે તે વાણી સાંભળ્યા છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું જેવો મૂસાની આગેવાની નીચે મિસરમાંથી બહાર આવ્યા તે સઘળાએ નહીં? વળી 40 વર્ષ સુધી તે કોના ઉપર નારાજ થયો? શું જેઓએ પાપ કર્યા, જેઓના મૂળદા અરણ્યમાં પડ્યા તેઓના પર નહીં? અને જેઓએ માન્યું નહીં તેઓ વગર બીજા કોને વિશે તેણે સમ ખાઈને કહ્યું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં? તો આપણે જોઈએ છીએ કે અવિશ્વાસની લીધે તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. ચોથો અધ્યાય. એ માટે આપણે બેવું જોઈએ, રખીને તેના વિશ્રામમાં પ્રવેશ કરવાનું વચન હજી મોજુદ રહ્યા છતાં તમારામાંનો કોઈ કદાચ પાછળ પડેલો માલુમ પડે. કેમ કે જેમ તેઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે, પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહીં. કેમ કે જેઓએ ધ્યાન લઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહીં. આપણે વિશ્વાસ કરનારા વિશ્રામમાં પ્રવેશ કરીએ છીએ, જેમ તેણે કહ્યું છે કે મેં મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. જો કે જગતના આરંભથી કામો પૂરા થયેલા હતા, કેમ કે એક ઠેકાણે તેણે સાતમા દહાડા વિશે કહ્યું છે કે સાતમે દહાડે દેવે પોતાના સર્વ કામથી નિવૃત્ત થઈને વિશ્રામ લીધો. અને વળી એ જ ઠેકાણે તે કહે છે કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. તો કેટલાયકને તેમાં પ્રવેશ કરવાનું બાકી છે, અને જેઓને અગાઉ સુવાર્તા પ્રકટ કરવામાં આવેલી હતી તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. માટે એટલી બધી વાર પછી ફરીથી મુકરર દિવસ ઠરાવીને, જેમ અગાઉ કહેવામાં આવ્યું હતું તેમ કે દાઉદ દ્વારા કહે છે કે આજ જો તમે તેની વાણી સાંભળો તો તમે તમારા હૃદય કઠણ કરોમાં. કેમ કે જો યહોશવાએ તેઓને ખરો વિશ્રામ આપ્યો હોત તો ત્યાર પછી દેવ બીજા દહાડા સંબંધી ન કહેત. એ માટે દેવના લોકોને સારું વિશ્રામનો વાર હજી રહેલો છે. કેમ કે જેમ દેવે પોતાના કામોથી વિશ્રામ લીધો, તેમ દેવના વિશ્રામમાં જેણે પ્રવેશ કર્યો છે તેણે પણ પોતાના કામથી વિશ્રામ લીધો છે. એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશ કરવાને ખંત રાખીને યત્ન કરીએ. રખેને એ જ આજ્ઞાભંગના ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત થાય. કેમ કે દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિનનારો છે, અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે. તેની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી, પણ જેની સાથે આપણને કામ છે તેની દ્રષ્ટિમાં સઘળા નાગા તથા ઉઘાડા છે. તો આકાશમાં થઈને જે પાર ગયેલો છે એવો મોટો પ્રમુખ યાજક એટલે દેવનો પુત્ર ઈસુ આપણને છે. માટે આપણે જે માની લીધું છે તે દ્રઢતાથી પકડી રાખીએ. કેમ કે આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાચક છે. એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. આમેન.
એ પ્રિયોને પત્ર તેનો પાંચમો અધ્યાય. કેમ કે દરેક પ્રમુખ યાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે દેવ સંબંધની બાબતોમાં માણસોને માટે નિમેલો છે, તેથી તે પાપોને સારું અર્પણો તથા બલિદાનો આપે, અને તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે, તેથી તે અજ્ઞાનીઓ તથા ભૂલ ખાનારાઓ પ્રત્યે સહાનુભૂતિથી વર્તી શકે છે. તે કારણે લીધે જેમ લોકોને સારું તેમ પોતાને સારું પણ પાપોને માટે અર્પણ કરવું જોઈએ. અને હારૂનની પેઠે જેને દેવે બોલાવ્યો હોય તે સિવાય કોઈ બીજો પોતે આ માન લેતો નથી. એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક થવાનું માન પોતે લીધું નહીં, પણ જેણે તેને કહ્યું કે તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે, તેણે તે માન આપ્યો. તેને તે માન આપ્યું. વળી તે જ પ્રમાણે બીજે ઠેકાણે પણ તે કહે છે કે મલ્કીસદેકના દ્વારા પ્રમાણે તું સનાતન યાજક છે. તેના દેહધારીપણાના સમયમાં તેને મરણથી છોડાવવાનો જે શક્તિમાન હતો તેની પાસે તેણે મોતે ઘાટે તથા આંસુ સહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેણે દેવનો ડર રાખ્યો માટે તેની પ્રાર્થના સાંભળવામાં આવી. અને તે પુત્ર હતો તે છતાં પણ પોતે જે સંકટો સહન કર્યા તેથી તે આજ્ઞા પાલન શીખ્યો, અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાડનારા સર્વને સારું અનંત તારણનું કારણ થયો. તેણે મલ્કીસેદેકના ધારા પ્રમાણે દેવે પ્રમુખ યાજકનું નામ આપ્યું. આ મલ્કીસેદેક વિશે અમારે ઘણું કહેવાનું છે, પણ એનો અર્થ સમજાવવો કઠણ છે. કેમ કે તમે સાંભળવામાં મંદ થયા છો, કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો દેવના વચનના મૂળ તત્વ શા છે કે કોઈ તમને ફરી શીખવે એવી અગત્ય છે. અને જેઓને દૂધ જે અગત્ય હોય એ ભારે ખોરાકની નહીં એવા તમે થયા છો. કેમ કે જે કોઈ દૂધ પીવે છે તે ન્યાયપણાના સંબંધે દીન અનુભવી છે, કેમ કે તે બાળક જ છે. પણ જેઓ પુખ્ત ઉંમરના છે, એટલે જેઓની ઇન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સારું ભારે ખોરાક છે. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
આમેન.